એકાગ્રતા ને લીધે રસ જામે, રસ ને લીધે એકાગ્રતા થાય. એ
પરસ્પર નથી. રસ વિના એકાગ્રતા જામે. મૂળમાં રસ તો જોઈએ છે, એટલે કે એકાગ્રતા ને લીધે રસ છે એમ નહી, રસ ને લીધે એકાગ્રતા છે. પરસ્પર અવલંબન છે ખરું,
રસ ને લીધે એકાગ્રતા.
એના રસ હોય વિના એકાગ્રતા થશે જ નહીં, એટલે મૂળમાં રસ જોઈએ.
કાલે એકાગ્રતા ઉપર તમે કહ્યું
એકાગ્રતા,
હા, અમુક સ્ટેજ સુધી કહ્યું, પછી એનાથી આગળ,
પછી આગળ કે જે એકાગ્રતા સ્થુલ કાર્યોમાં, વ્યવહારના કાર્યોમાં જે વપરાય એ તો જાણે ઠીક છે, એનું પરિણામ તો આપણને આપે સ્થુલ રીતે. પણ જયારે એ એકાગ્રતાને આપણે ઉર્ધ્વ ક્ષેત્રમાં લઈ જવાનું કરીએ, ત્યારે પેલું આપણે પેલું જે આપણું મનાધિકરણ જે પહેલા હોય પરિણામ જોવાનું. મનાધિકરણ ને બહુ ખરાબમાં ખરાબ જેવ છે કે રિઝલ્ટ ની પરિણામ ની તાત્કાલિક એને ખેપના બહુ રહેવી, કે ભાઈ શું થયું, પરિણામ શું આવ્યું, મહેનત આટલી બધી કરી પણ કમાયા છું. ત્યારે સ્થૂળ વ્યવહારમાં પણ આપણા લોકો એ તો કોઈ નવું પરિણામ ની ચિંતા ના કરો, જે તમારે કરવાનું હોય તો કર્યા કરો. પરિણામ તો છે, નિશ્ચિત છે, જે નિશ્ચિત છે તેની તમે ચિંતા ઉભા કરો છો, એ તો છે જ. પરિણામ તો પરિણામ નથી એમની, પરિણામ તો નક્કી જ છે. તો જે નક્કી છે તેની તમે ચિંતા ના કરો. તમારે જે કરવાનું હોય તેની પાછળ પડીને મત્યા આજ કરો ને કર્યા આજ કરો, એની એમ આપણે આપણા લોકોએ ઉપદેશ આપ્યો. અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તો પરિણામ જો રાખવું તો તમારા ઢીલા પડી જશે, કારણ કે પરિણામ તો એટલું બધું લાંબુ છે અને ટુકડે ટુકડે કઈ પરિણામ જે આવે તે પરિણામ નથી. એટલે એ પરિણામની આશા ના તો સપોઝ પરિણામની વિચાર કર્યા વિના જ જે તે મહેનત બધી કરવાની ત્યાં આધ્યાત્મિક છે. અને એકાગ્રતા જ્યાં જે એકાગ્રતા પ્રગટવા માંડે છે એ એકાગ્રતામાંથી જે ગુણોનો ભંડાર ફૂટે છે, પછી એકાગ્રતા આપણને થઈ અંદર હવા મારી આપણા આધારમાં, કે પછી પ્રસન્નતા, ધીરજ, હિંમત, સાહસ આ બધા ગુણો તૂટે છે. કારણ કે આગળના માર્ગમાં જતા આવા બધા ગુણોની બહુ જરૂર, તો જ જવાય, જઈ જ ના શકાય. એવા બધા ગુણોનું બળ હોય તો જ આગળ જવાય, આપણો વિકાસ થાય. એટલે એ એકાગ્રતા આ બધા ગુણોને વિકસાવે છે. જયારે વ્યવહારમાં એ ગુણોને એટલા બધા વિકસાવતું નથી, ત્યારે કારણ શું કે વ્યવહારમાં જે આપણી એકાગ્રતા થઈ એ પણ સીમિત છે. એ એટલા કાર્ય પૂરતી જે એક આત્મા કાર્ય છે એ જીધું અથવા આવી પડેલું છે આપણે, અથવા જે કર્યા કરતા હોય તેની અંદર સીમિત થઈ ગયેલી છે. જયારે આધ્યાત્મિક ક્ષેત્રમાં એકાગ્રતાનો વિસ્તાર થયા કરે, આમાં વિસ્તાર થતો નથી. સંસાર વ્યવહારના કાર્યમાં એકાગ્રતાનો વિસ્તાર થતો નથી, એ કર્મ કર્મ પૂરતી ત્યાં ને ત્યાં જ, એટલામાં જ એ રૂપ વળીને પડી રહે છે. જયારે આધ્યાત્મિક ક્ષેત્રમાં એમ નથી, એ એકાગ્રતા વિસ્તાર પામતી રહે છે. અને જેમ જેમ તમે આગળ વધો એ ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ જતા જાઓ, આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધતા જાઓ તેમ તેમ પેલી એકાગ્રતા વિસ્તાર પામતી જાય. અને એ એકાગ્રતા જેમ વિસ્તાર પામે તેમ ગુણોનો વિસ્તાર પણ થાય. અને ગુણો એવા છે કે એકાગ્રતા જેમ એકાગ્રતા વિસ્તાર પામે તેમ એની શક્તિ લિમિટેડ થઈ જાય નહીં, આમાં જેમ જેમ વિસ્તાર પામે તેમ શક્તિ વધે, તેવી રીતે ગુણો પણ વિસ્તાર પામે અને ગુણોની શક્તિ પણ ઓર વધે. આ એક ખાસ જાણવા જેવી હકીકત છે, જે આપણા મગજમાં કે કન્સેપ્શનમાં બહુ આવતી નથી. પણ જેમ એકાગ્રતા વિકાસ પામતી જાય અને વિસ્તાર થતી જાય એનો વિસ્તાર, તેમ એની શક્તિ, એનો પ્રકાશ, એની એનો 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 કાર્યનો વેગ, પછી નવું આગળ બતાવવાની એની શક્તિ, કારણ કે બધું ઘણું આગળ હોય છે, બધું તે નવું નવું બતાવવાની જે શક્તિ તે એકાગ્રતામાંથી જ બધું પ્રગટ છે. અને આ ગુણો પણ એમાંથી જ પ્રગટે છે, અને ગુણો પણ વિસ્તરતા જાય છે, વિસ્તાર પામતા જાય છે, અને તેમ એની શક્તિ પણ વધે છે. આ જાણે કે આ કોઈ બહુ ઉછાલું આપણને જણાવે છે, પણ હકીકત આમ છે. એટલે આધ્યાત્મિક ક્ષેત્રની એકાગ્રતા એ હંમેશા વિસ્તાર પામતી સ્થિતિ, અને વ્યવહારમાં આપણા લીધેલા સીમિત કર્મની અંદર આપણે કેળવાયેલી આપણે જે એકાગ્રતા રાખીએ તે એટલામાં ને એટલામાં જ રહે છે, એ વિસ્તાર પામતી નથી. એનો સ્વભાવ વિસ્તાર પામવા હોવા છતાં એ પેલા કામ પૂરતી જ રહે છે. એ મોટા મોટો ફરક છે બેમાં. પેલામાં એવું નથી. જ્યાં સંસાર વ્યવહારમાં થાય છે શું, એ કામ આપણે લીધું તેમાં એકાગ્રતા થઈ, એ કામમાં એનો ફાયદો શું છે, એને એ કામમાં આપણા વિચારોને કોન્સન્ટ્રેટ કર્યા રહે. બીજા બારમાં ને બીજા વિષયમાં નહીં, પછી બીજું કમાયું તો બીજા કામમાં પછી એકાગ્રતા ત્યાં પરો હોય અને એના વિશે વિચારો કરાવે આપણને. જયારે આમાં એવું નથી. દાખલા તરીકે તમે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એકાગ્રતાનો ઉપયોગ કર્યા કરતા હો તો એકી વખતે તમારે 10 કામ આવી પડ્યા તો 10 કામને સાથે તમે પાર પાડી શકો, કામ કરી શકો. 10 કામ એકી સાથે એટલા ટાઈમ તમે કરી શકો. કારણ કે આજે તો એ પુરવાર થયું છે કે એટલા ટાઈમ મન છે તે 108 કે 109 કામ એકી સાથે કરી શકે છે. સંસારિક અથવા વ્યવહારિક કામોમાં સીમિત થઈ ગયેલું છે, કારણ કે આ પોતે જ એનું ક્ષેત્ર સીમિત છે, એટલે લિમિટેડ છે. જયારે આધ્યાત્મિક ક્ષેત્ર અનલિમિટેડ છે, લિમિટેડ છે નહીં. એટલે ત્યાં આગળ એકાગ્રતાનું સ્વરૂપે બદલાય છે અને એકાગ્રતા પોતે પણ બદલાય છે. અને એ જેમ બદલાય એકાગ્રતા વિશેષ વિશેષ ને વિશેષ પ્રગટ તેમ એના એના જેના અંદર એ પરોવાયેલી છે તે વિષયને પણ વિસ્તાર પણ મળે છે, અને વિષયના હાર્દને આપણને દર્શન કરાવે છે. હાર્દનું પણ હાર્દ પણ આપણને જાણવડાવે, બતાવડાવે, દર્શન કરાવે હાલનું પણ. અને એ થતા પછી આગળનું શું છે તે પણ આપણને જણાવે, અને એમાં પ્રવેશ કરાવનાર પણ એકાગ્રતા જ છે. આપણે પછી આપણે કોન્શિયસલી એફર્ટ કરવાનો રહ્યો એટલે આપણે કોન્શિયસલી બધું અવેરનેસ આપણે બધું કરીએ કે જરૂરનું જાણે. અવેરનેસ વગર જો આપણે કંઈ કરીએ તો એ બરાબર નહીં. એ તો અવેરનેસ તો આવે જ. એ જળ હું એટલા માટે મૂકું છું કે જેમ આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ જેમ આપણા શરીરનો સ્વભાવ છે, સહજ સહજ વિધાઉટ એફર્ટ એ જેમ સ્વભાવ છે, તેવી રીતે જ્યારે આપણે ઊંધો માર્ગ તરફ પ્રયાણ કરીએ ત્યારે એ જાતની અવેરનેસ આપણામાં સહજ રીતે પ્રગટે જ છે. કોઈ કે નથી પ્રગટતી એમ નહીં, એ પ્રગટતો હોય. કોઈ માણસ સમજતો ના હોય, ગરીબ માણસ, કોઈ ખેડૂત હોય ગરીબ અને ગામના નો હોય, એ બધું આવું અને અટપટું બધું સમજતો ના હોય, પણ તેમ છતાં એ આધ્યાત્મિક ક્ષેત્રમાં ભજન આદિમાં આગળ વધેલો હોય તો એને અવેરનેસ તો એની હોય. એનું પૃથક્કરણ ના કરી શકે, એ કદાચ સમજી ના શકે, પણ અવેરનેસ એનામાં હોય. અવેરનેસ એટલે એના વિષય પૂરતી, એને વિષય પૂરતી એની અવેરનેસ એને ચોક્કસ હોય.